தேவ்யா குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் આંક 398નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. પરમ મુમુક્ષુ એવા સૌભાગભાઈ ઉપર પરમ કૃપાળુ દેવે આ પત્ર લખ્યો છે. સૌભાગભાઈ જેવા પુરુષ જેને કૃપાળુદેવ કહે છે કે પરમાર્થના અખંડ નિશ્ચય છે, એમની પાસે પરમ કૃપાળુદેવે જે કેટલાક પત્રો લખ્યા છે એમાં પોતાની આત્મમંથન એ લખ્યું છે. એમાંનો આ એક પત્ર બહુ જ મહત્વનો પત્ર, જરા લાંબો છે, પરંતુ એણે પોતાના અંતરની વાત ઘણીવાર મુમુક્ષુઓને જ્ઞાની પુરુષ વિશે અનેક પ્રકારના વિકલ્પો આવે. સૌભાગભાઈની ઘણી ઈચ્છા કે કૃપાળુદેવ આ બધું છોડી દે, અમારા જેવા સામાન્ય લોકો પણ આવું ત્યાગ કરવો હોય તો બધું કરી દઈએ છીએ. તો આવા જ્ઞાની પુરુષ પરમાત્મા સ્વરૂપ આ કેમ વ્યવહારમાં હશે, આ કેમ સંસારમાં હશે? વિકલ્પ તો આવે, એટલે બીજી રીતે એ વ્યક્ત કરે કે પ્રભુ જલ્દી બહાર પડો, જગતના જીવોને કલ્યાણનું કારણ થાય વગેરે વગેરે, સતત એ આગ્રહ રાખ્યા જ કરે. પણ જ્ઞાનીની દશા અને જે છદ્મસ્થ છે અજ્ઞાની છે એની દશામાં ફરક હોય છે. અજ્ઞાની પ્રારબ્ધનો પ્રતિકાર કરે, જ્ઞાની પ્રારબ્ધનો સ્વીકાર કરે, એની સમજણમાં જ જમીન આસમાનનો તફાવત છે. પ્રાપ્ત સંયોગોનો જ્ઞાની સ્વીકાર કરે, પ્રાપ્ત સંયોગોનો અજ્ઞાની અસ્વીકાર કરે. ગમતું રાખે, અણગમતું છોડે. અણગમતાને ગમતું કરવાના પ્રયત્ન કરે, પ્રતિકૂળને હટાવવાના પ્રયત્ન કરે, અને એમાં જીવનો કશાય ભાવથી એનું પ્રવર્તન હોય આ નિશાની અજ્ઞાનીની છે. એ પોતાનું અનિષ્ટ છે, અણગમતું છે, અપ્રીતિવાળું છે તો પણ એનો સ્વીકાર અજ્ઞાની કદી કરી શકે નહીં. એનામાં પ્રતિભાવ આવે, પ્રતિશોધની પણ ક્યારેક વાત આવે, બદલો લેવાની ભાવના પણ આવે. આર્તધ્યાનના પરિણામ તો થાય, પણ રૌદ્ર ધ્યાનના પણ થાય. આ જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો તફાવત છે. પ્રારબ્ધ છે એ નિજ કર્મોનો વિપાક છે, અને માટે કોઈ અન્ય જવાબદાર નથી. અને જૈન દર્શનમાં કોઈ ઈશ્વર નામની વ્યક્તિ આ બધું કરે છે, કંઈ આપણને સુખ દુઃખ આપે છે, અનુકૂળતા પ્રતિકૂળતા આપે છે, આવી કોઈ ધારણા નથી. આખું જગત જે કંઈ પ્રવર્તી રહ્યું છે સ્વ અપેક્ષાએ, અનુકૂળ કે પ્રતિકૂળ, ગમતું કે અણગમતું, એ માત્ર પોતાના પૂર્વે કરેલા કર્મોના વિપાક રૂપે જ છે. આવો સ્પષ્ટ ખ્યાલ તત્વની શ્રદ્ધાન જ્ઞાનીને હોવાનું, આ તત્વની શ્રદ્ધાન એ જ સમ્યક દ્રષ્ટિ છે, એક સમ્યક દર્શન છે. જગતને, મનુષ્ય જાતિને જૈન દર્શને જે મહાન ભેટ આપી છે એમાંની એક ભેટ આ છે. ઈશ્વરવાદનો નકાર નથી, ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે, એનો નકાર કેરે કેમ ચાલે? સિદ્ધપદનો નકાર હોય કોઈ દિવસ? મુક્ત આત્માનો નકાર હોય? એના સ્વીકાર સાથે, પણ એનામાં રાગ દ્વેષનો આરોપણ નથી. એનામાં પક્ષપાતનું આરોપણ નથી, એનામાં રીઝાવા ખીજાવાનું આરોપણ નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પણ સાથોસાથ આ જે જગત છે એ પોતાના કરેલા શુભ કે અશુભ કરેલા કર્મોનો એ વિપાક રૂપ છે અને એમાં કોઈ પરિવર્તન લાવી શકે એમ નથી. એટલે જગત સાથેનો જીવ અને જગત સાથેનો અનુબંધ શું છે, જીવ અને જગત સાથેનો સંબંધ શું છે અને એ સંબંધનું અધિષ્ઠાન શું છે, એ કર્મ સિદ્ધાંત છે. જીવનો પોતાનો વિભાવ ભાવ, એ અધિષ્ઠાન ઉપર આ જગત સાથેનો જીવનો સંબંધ જોડાયેલો છે. એટલે જીવે જગતને કઈ રીતે જોડવું, જગત તો અનંત છે, આમાં કઈ બધું આપણને લાગુ પડતું નથી. જગતના એક અંશ સાથે માત્ર આપણે જોડાયેલા છીએ અને અંશ પણ નગણ્ય, એની જો ગણતરી કરવા જઈએ તો ક્યાંય એનો હિસાબ મળી શકે નહીં. પરંતુ એ વાત પોતાના સ્વકર્મના ઉદય સાથે છે. આવો કર્મ સિદ્ધાંતનો અફળ સિદ્ધાંત, જીવને પોતાના કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે અને આ કર્મ પોતાના આત્માના પરિણામથી થાય છે. એક પાપનો અપેક્ષા ભાવ પણ દુષ્કૃત્ય છે. આ જગતને જૈન ધર્મની મહાન ભેટ છે. એક હલકો વિચાર, એક નબળો વિચાર, એક દુર્વિચાર, એક દુર્ભાવ એ પણ બંધનું કારણ છે. એ જો એને પ્રાયશ્ચિત વડે, પ્રક્રિયા વડે, આત્માના શુદ્ધિકરણ વધે, જો એને નિરસન કરવામાં ન આવે અબાધા કાળ દરમિયાન, તો એ પણ એનું બંધ સમય આવે, કાળ સ્થિતિ પાકે ઉદયમાં આવે છે. એટલે કોઈના પ્રત્યે લેશ માત્ર પણ દુર્ભાવ કર્યો હોય અને દુર્ભાવ જો સરી ન ગયો હોય, જ્ઞાને કરીને એ ભાવને જો નિરસન ન કર્યું હોય, તો એનું કર્મ બંધાયા વિના રહેતું નથી અને બંધાયેલું કર્મ કાળ સ્થિતિએ ઉદયમાં આવ્યા વિના રહેતું નથી અને ઉદયમાં આવેલું કર્મ એના ફળ આપ્યા વિના રહેતું નથી અને આ ફળની પ્રાપ્તિમાંથી ઇન્દ્રચંદ્ર, નાગેન્દ્ર, શકેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ છૂટી શકે એમ નથી. આવો અબાધિત કર્મનો સિદ્ધાંત, અફર સિદ્ધાંત, કુદરતનો કાનૂન, વસુંધરાનો ન્યાય, આ જૈન ધર્મની જગતને મહાન ભેટ છે. કર્મની વાતો તો ઘણાએ કહી છે પણ અટકી ગયા છે. દોષ આવે એમાં, પરસ્પર વિસંગતિ આવે, પરસ્પર વિરોધાભાસ આવે. પરંતુ જૈન દર્શનનું જે કર્મ સિદ્ધાંતનું જે શાસન છે, કેમ કે અધિષ્ઠાનમાં આત્મા છે, તો આત્માના શુભાશુભ ભાવો એ જ કર્મબંધનું કારણ છે. જ્ઞાની આ જાણે છે. એટલે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ પ્રત્યે જ્ઞાનીને એના પ્રત્યે કોઈ બીજો તિરસ્કાર ન હોય, ઘૃણાભાવ ન હોય. એને તો અનુકૂળ પરિસ્થિતિ મળે તો પણ ગ્રાહ્ય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો પણ ગ્રાહ્ય છે. ત્યાં રાગદ્વેષના પરિણામ નથી. એટલે ત્યાં એક પરિણામને જૈન દર્શનમાં સરસ શબ્દ છે, સમભાવ. આ બહુ જ સારું છે તોય સંભાવ, આ ખૂબ નિકૃષ્ટ છે તોય સંભાવ. ન રાગ ન દ્વેષ. રાગ ને દ્વેષ કહેતા એની કોઈ તારતમ્યતા નથી. પછી તારતમ્ય ભાવની અંદર તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રતિભાવમાં જાઓ એ પણ નથી. હાલ જે ઉપાધિ જો પ્રાપ્તપણે વર્તે છે, શબ્દ પ્રયોગ તો જુઓ, આ પ્રાપ્તપણે તો કદાચ આપણા ધ્યાનમાં ન આવે અને એવું ન લખવું હોય તો ચાલે, આ ઉપાધિ જોગ વર્તે છે, શું વાંધો, પ્રાપ્તપણે વર્તે છે. અમને પ્રાપ્ત થયો છે, ઉદયમાં આવ્યો છે, અમારો ઉપાધિ જોગ છે, કોઈ આપેલો નથી, કોઈનો લીધેલો નથી, પ્રાપ્ત થયો છે. પોતાનું છે ને પોતાને પ્રાપ્ત થયું. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે? સામર્થ્ય એટલું બધું છે, જ્ઞાનનું છે, ચારિત્રનું છે. અમે જોયું કર્મની સ્થિતિ છે, કર્મની સ્થિતિ તો અમારા જ્ઞાન બળ ને ચારિત્ર બળ સામે પાંગડી છે. એટલે એ પ્રતિબંધ જે અમને ઉત્પન્ન થયા છે વ્યવહારના, વ્યાપારના, અનેક પ્રતિબંધ જે ઉપસ્થિત થયા છે, જે અમને આ રોકે છે બહાર આવતા, એ પ્રતિબંધનો જો ત્યાગ કરવાનો અમે વિચાર કરીએ તો તે થઈ શકે એમ છે. એવું માનતા નહીં કે ત્યાગ તમારાથી થાય છે ને અમારાથી ન થાય. અમે પણ કરી શકીએ એમ છે, પણ દશામાં બદલ જુઓ. તથાપી પણ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ યોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. ઓહો હો, કેટલું સમાધાન આપે છે. એક ભગવાનની ભક્ત સાથેનો સંવાદ તો જુઓ. અમે ધારીએ તો એને પણ અમે પ્રતિબંધને ત્યાગી શકીએ છીએ, પરંતુ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, અમારી પ્રારબ્ધને શું કરવું છે? નિવૃત્ત કરવું છે, પોસ્ટપોન કરવું. આપણે આપણા દુઃખને પોસ્ટપોન કરીએ છીએ, ફરી રાખીએ છીએ બેલેન્સમાં અને એના તાત્કાલિક ઉપાચાર ગોતી લઈએ છીએ અને તાત્કાલિક ટૂંકી દ્રષ્ટિએ ત્યાંથી હળવા થવાનો પ્રયત્ન કરી અને સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી એ દુઃખનું હેતુ અને કારણો તો બધા એમને એમ રહી ગયા છે. જ્ઞાની કે છે, અમારે તો નિવૃત્ત ઉપર લક્ષ છે, પ્રારબ્ધની નિવૃત્તિ ઉપર લક્ષ છે. આપણને પ્રારબ્ધની મોકૂફી ઉપર લક્ષ છે, નિવૃત્તિ ઉપર નહીં. અત્યારે ટળતું હોય તો ટાળી દેવું, કામ ચલાવ જે કાંઈ ઉપાય થતો હોય તો કરી લેવો. બીજી બધી શક્તિ હોય તો જ્ઞાની કે છે કે અમે ધારીએ તો આ ફેંકી દઈએ આને કાચી મિનિટમાં, પણ ના, અમારો લક્ષ આની કામ ચલાવ તકલીફમાંથી છૂટવાનો નથી. અને હંમેશા જીવનની અંદર પ્રારબ્ધના સુખ દુઃખ છે એ કાયમી છે કે કામ ચલાવ છે? કામ ચલાવ છે એ ક્યાં સુધી ટકે? એની કાળ સ્થિતિ હોય ત્યાં સુધી. કાળ સ્થિતિ સમાપ્ત થાય તો જગતનું કોઈ પરિબળ એને રોકી શકે નહીં, કારણ કે કર્મ એના નિયમથી ચાલે છે અને એનો નિયમ એ છે કાળવર્તી છે, ત્રિકાળવર્તી નથી. આત્મા ત્રિકાળવર્તી છે, આત્માનું સુખ ત્રિકાળવર્તી છે, આત્માની સમાધિ ત્રિકાળ, એ જો પ્રાપ્ત થાય તો કાયમી છે અને આ દુઃખ પ્રાપ્ત થાય તો કાયમી છે? કાયમી નથી, સમયકાલિક છે. અહીંયા કેટલું બધા સિદ્ધાંતના મર્મ રહસ્યો બધા જરા શાંતિથી વિચારીએ તો ખ્યાલ આવે કે જ્ઞાનીનું લક્ષ, જ્ઞાનીની દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ કેટલી સ્પષ્ટ છે. જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાય અમારે કેવી રીતે વિધવું છે પ્રારબ્ધને? કે જેથી કરીને તે પ્રારબ્ધ નિવૃત્ત થાય. અમારે એવી રીતે પ્રારબ્ધને વેદવું નથી કે એની વેદના અત્યારે કામ ચલાવ મટી જાય પછી જોશું નિરાતે બેસતું, નહીં. થાય ભોગથી દૂર, કર્મ તો ભોગવવાથી દૂર થાય. તો જે પ્રકારે ભોગવવાથી દૂર થાય અને નિવૃત્ત થાય, નિવૃત્તનો અર્થ બહુ સરસ કયો છે. નિવૃત્ત થાય એટલે એ પ્રારબ્ધ તો જાય જ, પણ એના કારણે અનુબંધમાં બીજો કોઈ બંધ પડે નહીં. કર્મને એવી રીતે વેદવા છે, એવી રીતે ભોગવવા છે કે તે ભોગવતા અને તે વેદતા, તે કર્મ તો નિવૃત્ત થયું ત્યારે જ કહેવાય કે તેના પરિણામે, એ કર્મના ઉદયગત સ્થિતિના પરિણામે નવું કર્મ ન બંધાય. ચોપડો બંધ થવો જોઈએ, કરજ ચૂકવી દેવું છે. મારે તમને 500 ચૂકવવાના હતા એ હું દેવા જ આવ્યો છું, દઈને પછી કે જરા 1000 આપશો? જો હું જ્યારે આવું ત્યારે તમારા પૈસા તો ચૂકવી જ દઉં છું. પેલા નો તો 200 ચૂકવી ગયો, પછી 500 લઈ ગયો, આજે 500 ચૂકવું છું, હવે 1000 લઈ જાઉં છું. પાછો મૂર્ખ 1000 ચૂકવવા આવશે અને 5000 ની માગણી કરશે, આ સંસારની અંદર અનંત સંસારનો અનુબંધ આ જીવને એ જ રીતે થાય છે કે જ્યારે એને કર્મનું ચૂકવણું કરવાનું છે ત્યારે ચૂકવણું કેવું કરે છે કે જેટલું ચૂકવે છે એના કરતાં વધુ ઉત્પન્ન કરે છે. જ્ઞાનીઓ કે છે આ તો જુઓ, ગણિત તો જુઓ, આનું અનંતાનુબંધી અને અનંત સંસારના અનુબંધ પાળનારું ગણિત, આને કર્મનું વેદન આવડતું જ નથી, કર્મનો ભોગવટો આવડતો જ નથી. કર્મ કરતા જ આવડે છે, કર્મ બાંધતા જ આવડે છે. આ જીવની માસ્ટરી હોય તો એ છે કે 1 ના 21 કર્મ બાંધે. જ્ઞાનીઓ જ્ઞાન અને ધ્યાનથી કર્મની કરોડો ક્રોડ કપાવી દે એક ક્ષણમાં. આની પાસે આ ગણિત છે, શ્રેણી નિર્જરાની શ્રેણી નિર્જરાનું ગણિત છે અને આપણું શ્રેણી ઉપાર્જનનું ગણિત છે. બહુ મુશ્કેલી પડે. જ્ઞાની કહે છે કે તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. તે જ પ્રકારે કે જેનાથી આ નિવૃત્ત થાય અને નવીન બંધ ન પડે એ સિવાયની અમારી કોઈ બીજી ઈચ્છા નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ. એટલે અમે જાણીએ છીએ કે આ નિવૃત્ત થતું હોય જે જોગે થાય જે રીતે થાય એ રીતે થવા દેવું. અત્યારે એમાં આપણે વચમાં આડું આવવું નહીં, એમાં આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ કરવો નહીં. જ્ઞાન છે, ચારિત્ર પણ છે, બળ પણ છે, પણ કરવું નથી, જોવું છે. કારણ કે આને નિવૃત્ત કરવા તરફ લક્ષ્ય છે કે હવે આ જે સંસાર આવ્યો છે એ ફરીથી ન થાય. એના જીવનમાંથી એ શબ્દો નીકળે કે ફરી આ સંસારમાં હવે આત્મભાવે કરીને જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. હવે તો આ સંસારમાં પગ ન દઉં. કયા સામર્થ્ય ઉપર કીધું? આત્મિક સામર્થ્ય ઉપર, જ્ઞાનના સામર્થ્ય ઉપર, આત્માના ગુણના સામર્થ્ય ઉપર, કે હવે તો ફરીથી આ ન થાય. પણ જે થયું છે તેને નિવૃત્ત જો ન કરીએ અને ધક્કો મારીને જરાક આઘું રાખીએ તો એ સ્થિતિ આવી શકે નહીં. કેમ કે પ્રારબ્ધ નિવૃત્ત થયા વિના જશે ક્યાં? કોકને લાગશે, ન લાગે તો કોકનું આપણને લાગે. અરે એવો ધંધો તો કરાય જ નહીં. સિદ્ધાંત બહુ સરસ છે. સિદ્ધાંત એવો છે, અકાટ્ય છે. આ તર્ક બધા આમાં કંઈ ફેરફાર થાય એમ નથી. આમાં ક્યાંય દોષ ન આવે, વિસંગતિ ન આવે, પૂર્વાપર વિરોધ ન આવે. આ વિજ્ઞેશ્વરનું વિજ્ઞાન છે, વાણી છે, વિતરાગનું. એટલે કે છે તે સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. આ હવે થવા દેવું યોગ્ય છે એમ સૌભાગ્યને સાથે લઈને કહે છે કે તમે માનો ને બાપલા, આ જે થાય થવા દો ને બાપા, મારું પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. એમાં હું તો વચ્ચે નથી આવતો, પણ તમે પણ વચ્ચે આવતા નહીં, તમે પણ નહીં વચ્ચે આવતા. થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. કેવી સ્થિતિ! પોતાની સંસારમાં ઘણી વાર ઘણા વિકલ્પો કરે. આવા જ્ઞાની આમ એવું એવું ન થતું, આમ ન છોડી શકાય, આમ ન નીકળી શકાય, મોં હશે, આમ હશે, તેમ હશે. આપણે આપણા વિકલ્પો, આપણા જ્ઞાનની જે તારતમ્યતા છે એના આધાર ઉપર કરીએ. જ્ઞાનની તારતમ્ય તો નહીં કહીએ, અજ્ઞાનની કહીએ. એટલે 50 પ્રકારના વિકલ્પો આપણને આવે. આપણે પણ જેના સંપર્કમાં આવીએ એ બધા આવા આવા આપણને પ્રશ્નો પણ ઘણા કરે કે શું એવું ન થતું. હવે ઘણા માણસ ઘણા ધંધો છોડી દે છે, ધંધો આ તે કરીને કેટલા કરોડો રૂપિયાનો બધો વહીવટ છોડીને ભિક્ષા લઈ લે છે. તો હવે આ શ્રીમદ રાજચંદ્ર કેવો મોટો કે તરત જ ભાઈ, આ જ્ઞાન બળથી આ પુરુષ કહે છે. આની વાત આખી જુદી છે. ભૂમિકા ન સમજાય તો વાતનો મર્મ પકડાશે. શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવા યોગ્ય છે. જો કે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે. તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. કેવો જબરજસ્ત પ્રશ્ન! આ કાળમાં પરમાર્થની ક્ષીણતા કેમ, માર્ગ વ્યવચ્છેદ કેમ થાય છે, માધ્યમના સાધનો દ્રઢ થાય, પ્રકાશનના સાધનો દ્રઢ થાય, અનેક પ્રકારના શાસ્ત્રો ઉપલબ્ધ થાય, અનેક પ્રકારના લોકોનું જ્ઞાનીઓના આદાન પ્રદાન અત્યારે સરળ બને, વિડીયો કોન્ફરન્સથી દુનિયાભરના જ્ઞાનીઓ એકબીજાનો વિચાર કરી શકે, વિદ્વાનો ગમે ત્યાં જઈ શકે, તો આ કાળની અંદર આ માર્ગનો વ્યવચ્છેદ એ પરિણામ કાળનો કેમ આવે? જબરજસ્ત પ્રશ્ન. અને એને પરમાર્થ દ્રષ્ટિથી જોવાની જ્ઞાનીની અદભુત દ્રષ્ટિ. તો કે છે, આ કાળને શાસ્ત્રમાં ક્ષીણપણા યોગ્ય કયો છે. આપણે ત્યાં ચડતો કાળ અને પડતો કાળ, અવસરપીણી અને ઉત્સરપીણી એની પાછળની વ્યાખ્યામાં મૂળ શું કે જ્યાં પરિણામ નબળા પડતા જાય, શુદ્ધતાના, ચૈતન્યતાના, આત્માના, આ બધા કાળને કેવો કહેવાય? પડતો કાળ કહેવાય. અને જ્યાં આ પરિણામ સબડા થાય પૂદગલના, એ પરિણામ બધા એ પણ પડતો કાળ કહેવાય. પૂદગલના પરિણામ પ્રબળ બને. તો અહીંયા કાળની અંદર બધું જ મૂલ્યો, ધર્મ, શ્રદ્ધા, આત્મિક ગુણો, લોકોને નીતિ, સદાચાર, આ બધું નબળું પડતું જાય, ક્ષીણ થતું જાય. જે મૂલ્ય આજ હોય આવતીકાલે ન રહે. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સમાજ જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં આજ સ્થિતિ. જે મૂલ્યો આજે છે એ આવતીકાલે નબળા પડે, ક્ષીણ થાય, અને દિન પ્રતિદિને ક્ષીણ થતા જ જાય. એને કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે. હવે આ એવું થશે, જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આ બધું હાનિપણાને પામશે. અનુક્રમે ક્ષીણપણું કે ભાઈ આજે તો કાંઈક ઠીક છે, હવે તો કોઈ ઉપર ભરોસો રાખી શકાય એમ નથી. આવી વસ્તુ આવશે. કોઈ વાર એમ થાય કે તમને પ્રમાણિક માણસ મળવો મુશ્કેલ છે. ભાઈ કોઈ પ્રમાણિક માણસ નહીં મળે. પણ કોઈ કહે કે તમારી દ્રષ્ટિ થોડી મર્યાદિત છે. આજે પણ આ કાળમાં પ્રમાણિક લોકો છે, પણ પછીનો કાળ તો આવશે કે લોકો એવું કહેશે કે પ્રમાણિકતા જેવી ચીજ છે જ નહીં જગતમાં. પ્રમાણિક માણસની વાત નથી, પ્રમાણિકતા ઇટસેલ્ફ એ જ અદ્રશ્ય થઈ જાય. તત્વ જ નથી, પછી તત્વના ઉપર આધારિત મનુષ્ય ક્યાં ગોતવો, એના આધાર ઉપર જીવને ક્યાં શોધવા જવું? કે આ કાળમાં હોય નહીં પ્રમાણિકતા, સત્યની વાત તમારે કરવી નહીં. નેપોલિયને કહ્યું હતું કે ઇમ્પોસિબલ જેવો વર્ડ એ મારી ડિક્શનરીમાં નથી. જ્ઞાનીઓ કે છે હવે આત્મા, નીતિ, સદાચાર આ બધા શબ્દો આપણી ડિક્શનરીમાંથી નીકળી જશે, બધા નીકળી જશે ધીરે ધીરે. આ ક્ષીણપણું છે, આત્મિક મૂલ્યોનું ક્ષીણપણું. અને તે પ્રકારે અનુક્રમે થયા જ કરે છે. કાળ બદલાય છે એટલે શું બદલાય છે? તો કે ભાઈ પરમાર્થના મૂલ્યો બદલાય છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. આ ક્ષીણપણું શેનું છે? કાળમાં તો મુખ્યપણે પરમાર્થ સંબંધીનું ક્ષીણપણું છે. સ્વાર્થ સંબંધીનું એ તો વધતું છે, એના તો જુદા જુદા આયામ, એના જુદા જુદા સાધનો એ તો જોવા મળે છે. હવે લોકોને સ્વાર્થ સિદ્ધ કરવા માટે તો સાધનોની પ્રબળતા છે, પણ પરમાર્થ સંબંધી ક્ષીણપણું છે. સાંસારિક સંબંધી કેટલા કેટલા પ્રકારના આપણને આ સાધનો જોવા મળે છે, અનાચાર માટે, હિંસા માટે, વ્યભિચાર માટે, ભ્રષ્ટાચાર માટે, એમાં ક્ષીણપણું છે કે વધતું પણું છે, એ હાનિપણાને પામે કે વૃદ્ધિપણાને પામે, તો એનું તો વધવાપણું છે. તો એ આ કાળની નિશાની છે, પડતા કાળની, પરમાર્થનું ક્ષીણપણું અને અપરમાર્થનું વૃદ્ધિપણું, જેનાથી સંસારનો અનંત અનુબંધ થાય એવા મૂલ્યો, એવી વાતો, એવો તત્વ, એવા નબળી વાતો, એનું વધવાપણું, અને જેનાથી જીવ પોતાની પરમ ગતિ તરફ જાય એવી વાતોનું ક્ષીણપણું, એને પરમાર્થ કહેવાય. જે પરમ ગતિને પમાડે તે પરમાર્થ, એનું ક્ષીણપણું, અને સંસારની વૃદ્ધિ કરાવે, પરિભ્રમણની વૃદ્ધિ કરાવે, એનું આ કાળની અંદર પ્રબળપણું છે, આનું ક્ષીણપણું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવા યોગ્ય છે. કાળ દુષ્મ કયો? કાળ દુષ્મ કયો? બધા કાળની અંદર વર્ષના દિવસ તો 365 જ છે ને કે બીજું કાંઈ? દિવસના કલાક 24 છે કે બીજું કાંઈ? એક કલાકની મિનિટ 60 કે વધારે, અને એક મિનિટની સેકન્ડ પણ 60 જ છે. એ જ તારીખિયા, એ જ પાના, એ જ 7 વાર, એ જ 30-28 દિવસના મહિના, એ જ ચંદ્રની વધઘટ, એ જ કળા, એ જ પ્રકારનું પંચાંગ, હજારો વર્ષોથી આ જ પંચાંગ, અને તમે શું લઈ આવેલા છો? કાળ દુષ્મ છે, કાળ દુષ્મ છે. શું દુષ્મ છે? એક દિવસ ઓછો થયો, એક મહિનો ઓછો થયો, એક વર્ષ ઓછું થયું. કાળ કાળની રીતે ચાલે છે. જ્ઞાનીઓ એને દુષ્મ અને સુષમ એ કઈ અપેક્ષા એકીય છે? એના બાહ્ય સ્વરૂપની અપેક્ષા એકીય છે. તો એમાંય સપ્તાહના 7 વાર છે, એક રવિવાર આવે જ છે રજાનો, તેમાં દુષ્મ પણ શું આવી ગયું? એમાં તમારે વાંધો શું આવ્યો? જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય, પરમાર્થ સિવાયની અપરમાર્થની પ્રાપ્તિ દુર્લભપણે થાય કે સુલભપણે થાય? સુલભપણે થાય, બરોબર છે ને? અત્યારે બાકીના જે કાંઈ નાચ નખરા કરવા હોય એના સાધનો સુલભપણે મળે કે દુર્લભપણે મળે? સત્સંગ શોધવો હોય આ ગામની અંદર તો દુર્લભ, પણ થિયેટર શોધવા હોય તો સુલભ છે. સાત્વિક આહાર મેળવવો હોય તો દુર્લભ, પણ ભેળ પકોડી ને પીઝા ને એ બધું ગોતવું હોય તો સુલભ છે. ફોન કરો ને હોમ ડિલિવરી છે, કાંઈ રાંધવાની જરૂર નથી. ના જો તાર રાંધશું ને, આ મંગાવી લેશું, આ મંગાવી લેશું, મંગાવો, બરોબર છે? કાળ પ્રમાણે હાલો, બધું જ રેડીમેડ તૈયાર, કાંઈ કરવું નથી. પતિ ગયું હવે તો બધું, કહેવા જેવું કાંઈ રહ્યું નથી, બોલવું નહીં હો, નહીં તો થોડું મળે છે એ વયું જશે. કાળની અંદર પરમાર્થની પ્રાપ્તિ દુર્લભ છે, બાકી બધું સુલભ છે. પડવાના બધા સ્થાન સુલભ છે, પતનની બધી દિશાઓ ખુલ્લી છે, ચારિત્ર ભ્રષ્ટતાના બધા માર્ગો સુલભ ને સુગમ છે. જ્ઞાની કહે છે એક પરમાર્થની દુર્લભતા વધતી જાય છે અને અનુક્રમે વધતી જાય છે, દિવસે દિવસે પરમાર્થ દુર્લભ થતો જાય છે, ક્ષીણપણાને પામે છે, અને જીવનો અનંત સંસારનું પરિભ્રમણ એ વૃદ્ધિપણાને પામે છે. આ કાળની વિષમતા આ કીધી છે. જ્ઞાનીએ કાળને આ અપેક્ષાએ કહ્યો છે, આત્માનું હિત કરે, આત્માનું કલ્યાણ કરે, એને એના પોતાના સ્વાભાવિકપણું પ્રાપ્ત કરાવે, એવા સંજોગો દુર્લભ, અને એને પતિત કરાવે, એને શાંતિથી પછાડે, એની સમાધિની અંદર અવરોધ ઉભા થાય, આવા બધા નિમિત્ત, આવા બધા કારણો, આવા બધા સંયોગો એ સુલભતાથી અત્યારે ઉપલબ્ધ થાય. એને શોધવા પડે નહીં. અને આપણે કહીએ પૈસા દેતા બધું મળે છે, વાત સાચી છે. પૈસા દેતા ધર્મ ન મળે, બધું મળે. લાખો ખર્ચતા મળશે બધું, પણ સત્સંગીઓ મળશે. અરે ભાઈ, આ સિકંદરને એક યોગી ન મળ્યો, બાકી તો આખું દુનિયા મળી ગઈ. અને દુનિયાના લશ્કરો એના ખંડિયા લશ્કર થઈ ગયા, લાવ લશ્કરમાં. જીતનારો હારી ગયો જાત સામે, કારણ કે એક આવો પરમાર્થ પ્રાપ્ત થાય, એનું કારણ પ્રાપ્ત થાય, એનું નિમિત્ત પ્રાપ્ત થાય, એ દુર્લભ છે. બાકી તો બધું સુલભ છે. એ કહે છે, જોકે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ છે. પરમાર્થની પ્રાપ્તિ શેનાથી થાય? પરમાર્થની પ્રાપ્તિનું સ્રોત શું, મૂળ શું? જ્ઞાની પુરુષ, સત્પુરુષ. સત્પુરુષથી પરમાર્થ પ્રકાશિત થાય. જગતના કોઈ વ્યવહારિક એજ્યુકેશનથી પરમાર્થની પુષ્ટિ ન થાય. યુનિવર્સિટીઓ ખુલી, કોલેજો ખુલી, નવી નવી ફેકલ્ટીઓ ખુલી, નવી નવી શાળાઓ ખુલી, દુનિયાભરની અંદર રોજ કોર્સ એટલા ખુલે, પોસ્ટલ કોર્સ ખુલે, કે પરમાર્થનો કોર્સ ખુલી શકતો? પરમાર્થનો માર્ગ તો પરમાર્થ પ્રાપ્ત પુરુષથી જ છે. આ વાત બરોબર બેસાડવી પડે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ વિના, આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુએ કરવી નહીં. કૃપાળુદેવે 449માં કરશનદાસને લખ્યું છે. તો પરમાર્થના માર્ગની પ્રાપ્તિનો સ્રોત, એનું મૂળ જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે. એટલે કે છે કે સર્વકાળને વિશે પરમાર્થની પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષનો જોગ દુર્લભ છે, અને આવા કાળને વિશે અત્યંત દુર્લભ છે. આવા પુરુષો નથી, માટે પરમાર્થ નથી. પુસ્તકો છે, પરમાર્થ નથી. મંદિરો છે, પરમાર્થ નથી. ઉપાશ્રયો છે, પરમાર્થ નથી. સ્વાધ્યાય મંદિરો છે, પરમાર્થ નથી. આશ્રમો છે, પરમાર્થ નથી. પરમાર્થની પ્રાપ્તિ જેનાથી થાય, પરમાર્થનો પ્રકાશ જેનાથી થાય, પરમાર્થનો માર્ગ જેનાથી આલોકિત બને, એવા પુરુષોનો યોગ નથી. આ કાળને વિશે દુર્લભ છે. સર્વ કાળને વિશે તો દુર્લભ હોય, પણ આ કાળને વિશે અતિ દુર્લભ છે. સારો કાળ એ જ કે જે કાળમાં આત્મજ્ઞાનની સાધના કરતા પુરુષોનું, આરાધકોની સંખ્યાનું વિપુલપણું હોય. આ સારો કાળ જ્ઞાનીની દ્રષ્ટિએ, કારણ કે આ પરમાર્થની પ્રાપ્તિના ઉજળા સંજોગો છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને સત્સંગીઓ મળે, ધર્મની આરાધના કરનારા આરાધકો મળે, સાધના કરનારા સાધકો મળે, અને જિનેશ્વરની ઉપાસના કરનાર ઉપાસકો મળે. પણ જ્યાં નાખી દેતા નજર કરતા કોઈ એક સાચો જિજ્ઞાસુ ન મળે, એક સાચો મુમુક્ષુ ન મળે. કૃપાળુદેવ લખે છે, મુમુક્ષુઓ ક્યાં છે? તત્વના જિજ્ઞાસુઓ ક્યાં છે? આંગળીને વેઢે ગણીએ એટલા માંડ છે. સાચી જિજ્ઞાસા, તત્વને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા. મને શું મળે ને શું ન મળે, લૌકિક આ ધર્મને લૌકિક સંજ્ઞામાં નહીં મૂકવાનો. ધર્મને તો પોતાના અંતર સંશોધનનો વિષય છે. આ અંતર સંશોધનના વિષયની અંદર મને આવું ક્યાંથી દ્રષ્ટિ મળે, કોની પાસેથી મળે? પરમાર્થ દ્રષ્ટિ જીવનની અંદર સ્થાપિત થાય. અને હું આ જગતની અંદર રહીને વિવેક કરી શકું, જડ અને ચૈતન્યનો, જીવ અને અજીવનો, સુખ અને સુખની ભ્રાંતિનો એ કરી શકું, જેથી કરીને મને મારો સાચો માર્ગ પ્રશસ્ત થાય, બળ મળે, માર્ગદર્શન મળે, દિશાબોધ મળે. આજે એ નથી. અને એ આવા પુરુષ વિના થાય નહીં, આવા સમૂહ વિના થાય નહીં. આ જે સમૂહ છે સત્યને પ્રાપ્ત કરવા વાળો સમૂહ, આ સત્સંગીઓનો સમૂહ છે. એ સમૂહનો અભાવ હોય તો પણ માર્ગ ન મળે, એક સત્પુરુષનો અભાવ હોય તો માર્ગ ન મળે. તો પરમાર્થની પ્રાપ્તિ કાળ સારો હતો એનું કારણ કે આવા સંજોગો વધારે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતા, અને કાળ દુષ્મ છે એનું કારણ કે આ બધું અત્યારે અનુક્રમે ક્ષીણ થતું જાય છે, ક્યાંય દેખાતું નથી. જ્યાં જાઓ ત્યાં બસ દંભ અને આડંબર, માન અને મહત્તા, મોટાઈ અને લૌકિક સંગીત પૂજાવાની કામના, આ સિવાય કાંઈ બેડું નથી. પ્રત્યેક આયોજનની અંદર દ્રષ્ટિએ આત્મત્વ ઓછું, એને કોઈ પ્રાયોરિટી નહીં. પ્રાયોરિટી કે આપણો કાર્યક્રમ ટોપ કેમ થાય, અને ટોપમાં મહત્તા સિવાય કોઈ ચીજ નહીં. જે પુરુષ કેન્દ્રમાં છે એને પોતાની મહત્તા સિવાય કોઈ વાત નથી. ક્યાંથી જગતનું કલ્યાણ થાય, જગતના જીવોને પરમાર્થની પ્રાપ્તિ ક્યાંથી થાય? એ કહે છે કે સર્વકાળને વિશે પરમાર્થની પ્રાપ્તિ દુર્લભ છે, પણ આ કાળને વિશે તો અત્યંત દુર્લભ છે. કારણ કે એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે. આવો જોગ નથી, જોગ નથી સત્સંગનો, નથી સતસેવા જોગ, કેવળ અર્પણતા નથી, નહીં આશ્રય અનુયોગ. હે પ્રભુ, અમને આવો કોઈ જોગ નથી. અને ક્યાંય જોગ હોય તો અમારી અર્પણતા નથી. એવો અમારો અહંકાર, એવો અમારો અભિમાન અમને એની પાસે અર્પિત થવા દેતું નથી. નથી આશ્રય અનુયોગ, એટલે જીવનમાં ક્યાંય આશ્રય બંધાતો નથી. જીવને હજાર આશ્રય છે, સંસારમાં રહેનારા, વ્યવહારમાં રહેનારા જીવને હજાર આશ્રય છે, એક સત સિવાય અને સત્પુરુષ સિવાય. એને ડોક્ટરનો આશ્રય છે કે નહીં, એને કયો એટલે કે મારે ફેમિલી ડોક્ટર, મારા આની હારે સંબંધ, આની હારે સંબંધ, આની હારે સંબંધ, આની હારે. જેટલી જેટલી ડોક્ટરોની હોસ્પિટલ હોય બધા સાથે એનો કોન્ટેક્ટ લાઈવ હોય. આપણે ગમે ત્યારે જરૂર પડે, હવે પડતું હું તો મરવાનો છું, આ બધા હશે તોય. આ બધા તારી પ્રાર્થના સભામાં આવવા માટે જ આવ્યા છે. ડોક્ટરોનો આશ્રય છે, એને બિઝનેસ, સગા સંબંધી, પૈસા કમાવી દેનારા બ્રોકરો, દલાલો, વકીલો, આ બધાનો આશ્રય છે. જીવ કેટલા બધાના આશ્રય બેઠો છે. મારો વ્યવહાર કાળી રાતે પણ કહી દીધો, કાંઈ પણ કામ પડે ફોન કરી દેજો, આપણે હાજર. એને પોલીસ ખાતાનો આશ્રય, એને ઇન્કમટેક્સનો આશ્રય, એને ટેલિફોનવાળાનો આશ્રય, એને આ બધો, આ બધા આશ્રયથી જીવે. ને પાછો શું કે આપણે જલસો છે, કાંઈ નહીં, એની ડિફિકલ્ટી કંઈ પણ, મોબાઈલ હાથમાં હોય એટલે વાત પતી ગઈ, એને મોબાઈલનો આશરો છે, એને મોબાઈલનો આશરો છે. આખી દુનિયા ટીપ ઓફ ધ ટંગ અત્યારે મારી હાજરા હજુર છે, કયો એને હાજર કરી દો. પણ સતનો આશરો, એક સત્પુરુષ તો કે તને કેનો આશરો છે, કે તો કે ગમે તેવી તારી વિપદ અને વિકટ સ્થળની અંદર સ્થિતિમાં એ સમયે હાજર થાય, પ્રત્યક્ષ રૂપે કે અપ્રત્યક્ષ રૂપે. સમજવું પડે, ધર્મના ગણિત સમજવા પડે. પછી એમાં એને દેહધારી છે કે નહીં, વિદ્યમાન છે કે નહીં, એ પ્રશ્ન ગૌણ છે. કેમ કે એના શરીરનો આશ્રય નથી, એના સત સ્વરૂપનો આશ્રય છે. જો કોઈ આવો પુરુષ ઓળખાયો હોય, જો એનો આશ્રય કર્યો હોય, જો એના પ્રત્યેની અર્પણતા હોય, તો જીવને એ પુરુષ દેહરૂપે વિદ્યમાન છે કે નહીં એ વસ્તુ થોડી ગૌણ બની જાય છે. ભક્તિની ભરતીની જેમ માઝા મૂકી દીએ એની ભરતી, તો એ પુરુષનો આશ્રય એને પ્રત્યક્ષ છે. આ જ કારણે ભક્તિમાન પુરુષોને એનો ભગવાન ક્યારેય દૂર નહોતો. મીરાને કૃષ્ણ ક્યારેય દૂર નહોતા, નરસિંહને એનો કૃષ્ણ ક્યારેય દૂર નહોતો, તુલસીદાસને એનો રામ ક્યારેય દૂર નહોતો, સબરીને એનો રામ ક્યારેય દૂર નહોતો, સુલસાને એનો મહાવીર ક્યારેય દૂર નહોતો, સૌભાગને એનો રાજ ક્યારેય દૂર નહોતો, રાજને એનો મહાવીર ક્યારેય દૂર નહોતો. 2000 વર્ષના ફાંસલા મૂકી દો, ભૂલી જાઓ સંસારના ગણિત. પરોક્ષને પ્રત્યક્ષની વ્યાખ્યા ડિક્શનરીની ડિક્શનરીમાં રહેવા દો. આશ્રયથી ચૈતન્ય ચૈતન્યની સાથે અભેદ અનુભૂતિ કરી શકે છે. મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. અભેદ ક્યારે થાય? હે પ્રભુ, તારા અદ્ભુત અભેદ સ્વરૂપમાં મારો નિવાસ થયો છે, હવે દૂરી ક્યાં રહી, અંતર ક્યાં રહ્યું? ક્યાં શોધવો? અને લલકાર કરીને કહે કે હવે મોક્ષની પણ સ્પૃહા રહી નથી. આ પુરુષોએ મુક્તિને પણ બાજી ઉપર મૂકી દીધી. માગ નરસિંહને કે શું જોઈએ? તો કે મુક્તિ નથી જોતી, તમારી ભક્તિ છે બસ છે. રાજપ્રભુ તમે શું આપશો? તો કે અમારે મોક્ષ નથી જોઈતો, અમારે તમારા સ્વરૂપ સાથેનો ભેદ એકતા છે બસ છે. સ્વરૂપની રમણતા આશ્રય જ્ઞાની પુરુષોનો, સત્પુરુષોનો. સંસારમાં આપણને બધા જ ખોટા આશ્રય આપણે જીવીએ છીએ, અને જેટલા આશ્રય વધારે છે એટલા આપણે ભ્રાંતિમાં છીએ. ક્યારે આપણને લાગતું નથી કે હું નિરાધાર છું, હું નોધારો છું, અનાજ છું, હજુ મને આશ્રય પ્રાપ્ત થયો નથી, એવું ક્યારેય લાગતું નથી. કારણ કે આપણા સંબંધો વધતા જ જાય છે, આપણી ઇન્ફ્લુઅન્સ વધતી જાય છે, એટલે આપણને એમ થાય છે કે ઓહો મને તો કઈ હરકત નહીં આવે, આપણને તો મદદ કરનારા ઘણા છે. આ જ ભ્રાંતિ છે. અરે જીવનમાં હજી કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો નથી, હજી કોઈ જ્ઞાનીનો આશ્રય પ્રાપ્ત થયો નથી. આ આશ્રય તો બધા ક્યાં સુધી છે? આ દેહ છે ત્યાં સુધી. દેહ જાય તો આ બધા આશ્રય કડોળો ભૂસ. અરે કોઈ જન્મો જન્મનો આશ્રય, કોઈ ભવ ભવાંતરનો આશ્રય. આ પરિભ્રમણ અનંત છે, લાંબુ છે. કોઈ આશ્રય જોશે ભાઈ? કોઈ સાથ જોશે? કોઈ સથવાર જોશે? એવો સાથ લે કે જન્મો જન્મની અંદર તારી સાથે તારા માર્ગદર્શક તરીકે ઉભો રહીએ, હાજર થાય. અને એ જયારે ઉભો રહીએ અને હાજર થાય એવા આશ્રયની જયારે વાત થાય છે, ત્યારે એ વાતની અંદર એનો દેહ ક્યાં છે એની અરે કોઈ સંબંધ નથી. જ્ઞાની પુરુષ અદભુત પરમાર્થ માર્ગના સૂત્રોની અંદર એવું રહસ્ય છલકે છે. એ કહે છે કે આવા પુરુષનો જોગ દુર્લભ છે, કાળ દુર્લભ છે. એનું કારણ આપણે કહે કે સુખ સગવડ અને સલામતી લક્ઝરી આજે એટલી બધી છે, આપણા બાપદાદા પાસે નહોતી. આજે વાહનના સાધનો, આજે સંચારના સાધનો, આજે સંદેશાના સાધનો, આજે ઘરના નાના મોટા કામ કરવા માટે આપણી પાસે સુવિધાઓ છે. આવી ક્યાં હતી આપણા પૂર્વજો પાસે? વાત સાચી છે ભાઈ, પણ તું વાત કરે છે તે ભૌતિક જીવનની વાત કરે છે, પરમાર્થની વાત કરે છે? પરમાર્થનું જે સાધન એની પાસે હતું, એક કલાક બેસવાની ક્ષમતા હતી, એ છે આપણી પાસે? તો કે છે એક મિનિટની પણ નથી. તો શું થયું? પરમાર્થનું સાધન ગયું, વ્યવહારનું સાધન, આશ્રવના સાધન વધ્યા અને સંવરના ઘટ્યા. પરિણામ બંધના વધ્યા અને નિર્જરા અને મોક્ષના ઘટ્યા. તો શું લાભ થયો? પુરુષનો જોગ દુર્લભ છે. આવા પુરુષની અધિકતા સત્પુરુષની, જ્ઞાનીઓની, જ્ઞાનીના ઉપાસકોની, જ્ઞાનીના આરાધકોની, સત્સંગના આરાધકોની, સત્સૃતના આરાધકોની સંખ્યા જેટલી વધે એટલો આશ્રય પ્રબળ થાય. સત્સંગ જેવો જીવને કોઈ બળવાન સાધન નથી આ કાળમાં. કૃપાળુ દેવે સત્સંગનો આશ્રય કીધો છે કે આવો પુરુષ ન મળે તો તું એનો સંગ કરજે. સત્સંગનું સ્વરૂપ તો બહુ સરસ કહ્યું છે. સત્સંગનું સ્વરૂપમાં સત્પુરુષ હોય, આ પેલું એનું ઉત્કૃષ્ટ સ્વરૂપ. બીજું સત્સંગનું સ્વરૂપ સત્સૃત હાથમાં હોય, આંખ ઉઘાડી દે, અંતર ચક્ષુ ખોલી દે, દિવ્ય વિચાર આપે. આવા નહીં નો આપે, નહીં ને તો દિવ્ય વિચાર. આ સત્સૃત એ સત્સંગનું બીજું સ્વરૂપ છે. અને ત્રીજું મુમુક્ષુઓનો સંગ, આ સત્સંગનું ત્રીજું સ્વરૂપ છે. કાં તો સત્પુરુષનો સંગ હોવા જોઈએ, કાં તો સત્સૃતનો સંગ હોવો જોઈએ, અને કાં તો સાચા મુમુક્ષુઓનો, જિજ્ઞાસુઓનો સંગ. આ સત્સંગનું ત્રીજું સ્વરૂપ છે. હવે જિજ્ઞાસુ ને મુમુક્ષુ પણ નથી તો સત્સંગમાં કાંઈ રહેતું નથી. હવે આવો સત્સંગ બળવાન અને પ્રાણવાન કહ્યો છે જ્ઞાનીઓએ. આ જ્ઞાનની પ્રાપ્તિનું, પરમાર્થની પ્રાપ્તિનો આ સ્રોત છે. પ્રભુ અમને પરમાર્થની પ્રાપ્તિ ક્યાંથી થાય? તો કે કાં તો કોઈ સત્પુરુષને શોધી લે. એના અભાવમાં એમણે કહેલા આત્માની જે કાંઈ વાતો કરી હોય પરમાર્થની, એવા શાસ્ત્રને પકડી લે. અને ત્રીજું, આ જો શાસ્ત્ર વાંચવાની મતિ ન ચાલતી હોય તો જ્યાં સારી આત્માની વિચારણા સતની થાય એવા જિજ્ઞાસુઓનો સંગ, એવા મુમુક્ષુઓનો સંગ, કે જ્યાં વિચારણા આત્મતત્વની છે. બસ જીવને એનું પરમાર્થનું ભાથું મળી રહેશે. જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ તો કૃપાળુ દેવની શૈલી છે. આ વાતને આટલી સરસ રીતે મૂકી છે. એમણે કહ્યું છે કે જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ થાય એનું પરિણામ શું થાય? જીવોમાં પરમાર્થ વૃત્તિ ક્ષીણ થાય, એ ક્ષીણ પરિણામને પામે તો શું થાય? તો કે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય. જેને પરમાર્થની ખેવના ન હોય તો ઉપદેશનું બળ એનામાં કેટલું આવે? અમારે ધર્મ કરવો છે એ સ્ટેટસ માટે કરવો છે, ઉપદેશનું બળ કેટલું? અમે ધર્મસ્થાનમાં મૌડી થવું છે કેમ કે દીકરા દીકરીને વરાવવા છે, ઉપદેશનું બળ કેટલું? અમારે ધર્મસ્થાનમાં એટલા માટે સંપર્ક રાખવો છે કે એ સંપર્કથી અમારા બિઝનેસ ચાલે છે, એ નામથી જરા જેટલું નામ હોય એટલો ધંધો મળે. આ જ દ્રષ્ટિ મનમાં નિકૃષ્ટમાં નિકૃષ્ટ નીચ વૃત્તિઓથી કામ કરતા હોય, ભગવાનના નામ લેતા હોય અને સાહિત્યના વેચાણ કરતા હોય, મનમાં ભાવ દુર્ભાવ કે આપણને કોન્ટેક્ટ લાભદાયી થાય સંસારમાં. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ ઉપદેશનું બળ ઓછું છે, ઓછું થાય છે. અને ઉપદેશનું બળ જ્યારે આ સંસારમાં સમાજ ઉપર ઓછું થાય, મુમુક્ષુ વર્ગ ઉપર ઓછું થાય, આરાધક ઉપર ઓછું થાય, અનુયાયીઓ ઉપર ઓછું થાય તો શું થાય? પરિણામ શું આવે? પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે. અનુયાયીઓ ઉપર ઉપદેશનું બળ ઓછું થાય એનું પરિણામ ધીરે ધીરે એ ઉપદેશ પણ ક્ષીણપણાને પામે. એ ઉપદેશ એ પછી ભૂલાઈ જાય, એ ઉપદેશ રહે જ નહીં, એનું અસ્તિત્વ ન રહે. કારણ કે જેને આચરનાર, જેનો આશ્રય કરનાર, જેને આરાધનાર વર્ગ ન હોય તો એક સરસ વાક્ય કહ્યું છે આપણે ત્યાં શાસ્ત્રમાં, ન ધર્મ ધાર્મિક વિના. ધાર્મિક નથી લોકો તો ધર્મ પણ ટકી શકતો નથી. તો ધર્મ સેનાથી છે? ધર્મ ધર્મના અનુયાયીઓથી છે, ધર્મના પાલકોથી છે, ધર્મના આરાધકો છે. આરાધકો નથી તો ધર્મની દશા શું થાય, તત્વનું શું થાય? તો એ ઉપદેશ પરંપરાએ ક્ષીણપણાને પામે. આવો જબરજસ્ત ઉપદેશ જો એના આરાધક ન હોય, એના ઉપાસક ન હોય, એના અનુયાયીઓ ન હોય, એને ઝીલનાર ન હોય તો ઉપદેશ ક્ષીણપણાને પામે. ઉપદેશ જ સ્વયં ગરતા, કાળની ગરતામાં સમાઈ જાય. કેટલા શાસ્ત્રો ચાલ્યા ગયા ગીતાર્થ જ્ઞાની ભગવંતોએ વચ્ચેના કાળની અંદર. આ કાળ દુષ્મ થયો પણ તે સમયે કેટલા કેટલા સમર્થ આચાર્યોએ વિતરાગના તત્વો સમાજને સમજમાં આવે ધર્મ મુમુક્ષુઓને કેટલા કેટલા લખ્યા હતા, કેટલા કેટલા એને કડીબદ્ધ કર્યા હતા. પણ આજે આપણે શું કહીએ કે બધું અત્યારે ગયું, ઉપલબ્ધ નથી. તો ઉપદેશ નથી ઉપલબ્ધ હવે તો. ઉપદેશ આપનારા તો ગયા, ઉપદેશ પણ અત્યારે ઉપલબ્ધ નથી. કારણ કે હવે ઉપદેશને ઝીલનાર પણ કોઈ રહ્યું નથી. કેની પાસેથી જઈએ? પુરુષ અનુભવ જો તારે પારણ પામે કોઈ. અરે આનંદગંજી કહે છે કે પરંપરાએ અમે જ્ઞાનને શોધવા નીકળ્યા કે હે પ્રભુ તારો માર્ગ કયો છે, તો પરંપરામાં પણ આ તારો ઉપદેશ ક્યાંય દેખાતો નથી, માર્ગનું સ્વરૂપ દેખાતું નથી, ક્ષીણ થઈ ગયો છે. સ્થાન ઊભા છે, માળખા ઊભા છે, સંસ્થાઓ ઊભી છે, ગચ્છ ઊભા છે, સંઘાડા ઊભા છે, સમુદાયો ઊભા છે, માર્ગ નથી. ખ્યાલ આવે છે? બધું છે અંદર, માર્ગ ઉપદેશ ક્ષીણ થાય છે. ઉપદેશનું ક્ષીણપણાને પામે છે એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. કેટલી જબરજસ્ત હાનિ છે! પરમાર્થ માર્ગ વ્યવચ્છેદ થાય છે કારણ કે ઉપદેશમાં હતો પણ ઉપદેશનું ક્ષીણપણું થયું. ક્ષીણપણા થવાનું કારણ ઉપદેશને ધારણ કરનાર જે લોકો હતા એમાં પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ ગઈ. પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ ગઈ એટલે તત્વ વિસરાઈ ગયું અને બાહ્ય કુટારો વધારી દીધો. કૃપાળુ દેવે 706 માં કહ્યું કે બાહ્ય કુટારો વધારી દીધો. આપણો બધો જ ધર્મ, વિધિ વિધાન, ક્રિયાકાંડ અને બાહ્ય આચાર આડંબર અને દંભમાં રહ્યો, તત્વમાં નહીં. તત્વની શ્રદ્ધા, તત્વની વિચારણા. અને તત્વ એ જ છે કે આનાથી મને બંધ થાય, આ આશ્રવનું સ્વરૂપ કે સંવરનું સ્વરૂપ, આ મારો વિચાર એ જડની પર્યાય કે ચૈતન્યની પર્યાય, આ ભાવ આવ્યો એ ચેતન કે જડ, જીવ કે અજીવ. આ બેઝિકલી વિચારવાનું વારંવાર, સમયે સમયે આ જાગૃતિ એ નથી. એટલે કૃપાળુ દેવે કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. સમયે સમયે આ જીવ ભાવથી મરે છે અને છતાં ભાવ સ્વરૂપ છે. જીવનું કયું સ્વરૂપ છે? ભાવ સ્વરૂપ છે. જીવ ક્રિયા સ્વરૂપ નથી, જીવ ભાવ સ્વરૂપ છે. એ ભાવ સ્વરૂપ જીવ સમયે સમયે મરે છે કારણ કે યથાર્થ ભાવમાં નથી. માર્ગ વ્યવચ્છેદપણાને પામે છે, પરંપરાએ ઉપદેશ ક્ષીણપણાને પામે છે. એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. અરે રે, કાળ તો એવો આવે છે કે માર્ગનો વ્યવચ્છેદ થશે, ધરતી ઉપરથી અદ્રશ્ય થશે, લોકમાંથી ધર્મ નામની ચીજ નહીં રહે, ટકશે નહીં. કેમ કે ટકે કેના દ્વારા? એના અનુયાયીઓ દ્વારા. અને અનુયાયીઓમાં ક્યારે ટકે? ધાર્મિકોમાં ધર્મ ક્યારે ટકે? પરમાર્થ વૃત્તિ હોય તો. પરમાર્થ વૃત્તિ જો ક્ષીણપણાને પામે તો ઉપદેશનું બળ ક્ષીણ થાય, ઉપદેશનું બળ ક્ષીણ થાય તો ઉપદેશ સ્વયં વ્યવચ્છેદ થાય. ઉપદેશ વ્યવચ્છેદ થાય તો માર્ગનું વ્યવચ્છેદ પણનો કાળ નજીક આવે છે, ભૂલાઈ જશે. 5-25 વર્ષની અંદર, 100-200 વર્ષની અંદર, 200-500 વર્ષની અંદર માર્ગનું સ્વરૂપ વ્યવચ્છેદ થઈ જાય. કેટલી જગ્યાએ શાસ્ત્રમાં વાર્તા આવે છે, પત્રો. આપણે એક તો પત્ર જોયો, હજી બીજા 2-3 પત્રો આવશે કે આ કાળમાં આ 10 બોલનું વિચ્છેદપણું શાસ્ત્રને વિશે કહ્યું છે. ભાઈ, વિચ્છેદપણું કેમ થયું? હતું તો થયું ને. વિચ્છેદપણામાં માનવું તો પડે ને કે હતું પહેલા. હતું અને વિચ્છેદપણું થયું, આ આપણી પરમાર્થ વૃત્તિ જીવોની ક્ષીણ થઈ એનું આ પરિણામ આવ્યું કે ઉપદેશનું ક્ષીણપણું થયું અને એ ઉપદેશ પણ એમાં વ્યવધાન ઉત્પન્ન થયું એટલે ઉપદેશ વિચ્છેદપણા થયો, માર્ગ વિચ્છેદપણા થયો. અને પછી આપણે નક્કી કરી નાખ્યું કે આ કાળમાં કોઈને મોક્ષ હોય નહીં. આ કાળમાં મોક્ષ નથી કે મોક્ષને યોગ્ય પરમાર્થ વૃત્તિ નથી આપણી, વિચારવાનું એમ છે. આ કાળમાં કેવળ જ્ઞાન નથી કે આ કાળમાં કેવળ જ્ઞાનને યોગ્ય પરમાર્થ વૃત્તિ નથી. અને એનો જવાબ કૃપાળુ દેવે આપણે 397 કે આ કાળમાં ક્ષાયિક નથી કે ક્ષાયિક યોગ્ય દશા નથી. અને દશા એ વૃત્તિથી થાય. પરમાર્થની વૃત્તિ ક્ષીણ હોય તો ક્ષાયિકની દશા સંભવી શકે નહીં. અને ક્ષાયિકની દશા નથી તો કેવું પડે કે આ કાળમાં ક્ષાયિક નથી, પણ મૂળથી આપણી ભાવમાં કોઈ ક્ષાયિકપણું નથી, આપણા શ્રદ્ધાનમાં કોઈ ક્ષાયિકપણું નથી, આપણા ચારિત્રમાં કોઈ ક્ષાયિકપણું નથી. કારણ પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ છે, દ્રઢતા નથી. જો પરમાર્થની દ્રઢતા હોય તો ઉપદેશમાં તો એ વાત છે જ. ઉપદેશ આપણા ચારિત્રનું ઘડતર કરી શકે છે, પરંતુ કાળબળ એવો છે, જ્ઞાની કે છે, આ કાળબળ એવો છે. અને મુમુક્ષુએ આ કાળબળથી પર રહીને આત્મતત્વની સાધના કરવી જોઈએ, નહીં તો સમાધાન મળી જાય. એ સમાધાન લેવાની કૃપાળુ દેવે ના પાડી છે કે આ કાળમાં મોક્ષ ન હોય તો કે હે જિનેશ્વરને કહ્યું છે કે તારા શાસ્ત્રમાં લખ્યું છે કે આ કાળમાં મોક્ષ ન હોય તો એ પ્રતિપાદન તું તારી પાસે રાખ. ઓહો, આવો રણકાર ને આવો પડકાર કરનાર આ પુરુષ આ ધરતી ઉપર હજી હો વરો પેલા હતો અહીંયા કે વિતરાગ, તારા શાસ્ત્રમાં લખ્યું છે, પંડિતો ને જ્ઞાનીઓ કહે છે, તો એ પ્રતિપાદન મોક્ષ નો તારી પાસે રાખ. મોક્ષ તો અમે મેળવશું જ, એટલું જ નહીં અમે તો મેળવી લીધો છે, અમારે મોક્ષની સ્પૃહા પણ રહી નથી. મોક્ષ તો અમને નિકટપણે વર્તે છે અને હવે મોક્ષ સિવાય તું શું આપવાનો હતો અમને, એથી પણ વધારે અમારી પાસે છે. એ પુરુષ માત્ર પોતાની સ્વ ઉપલબ્ધિ તો નથી કહેતા, પણ બીજાને કહે છે કે તું પણ એક સત્પુરુષને ગોતી લે અને એના ચરણકળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ કાળમાં નથી એમ નહીં, અમારી પાસે તો છે જ, અમે આપવાને પણ સમર્થ છીએ. મોક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે. ઓહો, જુઓ આ તત્વ, આ જે વ્યવહારિક જે ઉપદેશ ક્ષીણપણાને પામ્યો હતો, આ ઉપદેશને પરમ કૃપાળુ દેવે કેવો જીવંત બનાવ્યો. કારણ કે કૃપાળુ દેવ સ્વયં પોતે પરમાર્થ માર્ગના આવા પ્રવક્તા અને એને મળનાર પરમાર્થ માર્ગના જિજ્ઞાસુઓ સ્વભાગ, અંબાલાલ, લઘુરાજ સ્વામી, તારસીભાઈ, એવા અનંત જેના નામ આપણે કઈ ક્યાં બધાના જાણીએ છીએ, આવા લોકો આ પ્રભુ પાસેથી પરમાર્થ મળે એમ છે તો એને બધાનો ફાસલો વયો ગયો, ક્ષીણ વાળા બાજુ પર રહી ગયા. સૌએ જોયું કે આ સાક્ષાત પરમાત્માની પ્રતિમૂર્તિ છે, આપણને માર્ગ અહીંયાથી મળશે. તો માર્ગ એ વ્યવચ્છેદ ન થયો, વ્યવચ્છેદ થયેલા માર્ગને એણે કહ્યું કે આ કાળની અંદર અશરીરી ભાવ નથી, એમ જો તમે કહો તો અમે નથી. અરે કોઈ અદભુત વાત છે, શ્રીમદનું જીવન એ જીવતું જાગતું અધ્યાત્મ છે, જીવતું જાગતું વિતરાગત્વ છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અને છેલ્લે એને કહ્યું કે અમે તો પરમાત્મા સ્વરૂપ થયા છીએ, કોઈ શંકા નથી બતાવી. કાળની અંદર દુર્લભપણું આપણી પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને કારણે છે, અને પરમાર્થ વૃત્તિ ક્ષીણ કરવી હોય તો બાકીના મત મતાંતર, કુળનો મત મતાંતર, ગચ્છનો મત મતાંતર, ઓઘ સંજ્ઞાના મત મતાંતર, લોક સંજ્ઞાના મત મતાંતર અને ગૌણ કરીને એના તરફ ઉદાસીન ભાવ કરીને કેવળ આત્મધર્મની આરાધના કરવી ઘટે છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.